மாஷாலா ஹவுலவலா குவத்த இல்லா பில்லாஹில் அலியில் அதீம் ஹஸ்புனல்லாஹு வநிஅமல் வகீல் நிஅமல் மௌலா வநிஅமன் நசீர். அஊது பில்லாஹி மினஷ் ஷைத்தானிர் ரஜீம். பிஸ்மில்லாஹிர் ரஹ்மானிர் ரஹீம். அல்ஹம்துலில்லாஹி ரப்பில் ஆலமீன் வஸ்ஸலாத்து வஸ்ஸலாம் அலா அஷ்ரஃபில் அம்பியாயி வல் முர்ஸலீன் நபியனா ஹபீபினா வஷ்ஷஃபீல் முஸ்னபீன் வரஹ்மத்துலில் ஆலமீன் நபில் காசிமே முஹம்மத். அல்லாஹும்ம ஸல்லி அலா முஹம்மதி வஆலி முஹம்மத் வஅஜ்ஜில் ஃபரஜஹும் ஃபரஜ்னா பிஹி. அஸ்ஸதல்லாஹில் காலிப் காலிபே குல்லி காலிப் வமத்லூபே குல்லி தாலிப் இமாமில் மஷாரிகே வல் மகாரிப் அலி இப்னு அபி தாலிப். அல்லாஹும்ம ஸல்லி அலா முஹம்மதி வஆலி முஹம்மத் வஅஜ்ஜில் ஃபரஜஹும் ஃபரஜ்னா பிஹி. ரப்பிஷ்ரஹ்லி சாதுரி வயஸ்ஸிர்லி அம்ரி வஹ்லுல் உக்தத்தம் மின் லிஸானி யஃப்கஹு கௌலி. அல்லாஹும்மா குல்லி வலியகா அல் ஹுஜ்ஜத் இப்னுல் ஹசன் ஸலவாதுகா அலைஹி வஆலா ஆபாயிஹி ஃபீ ஹாஸிஹி ஸாஆதே வஃபீ குல்லி ஸஆ வலியன் வஹாஃபிஸன் வகாயிதன் வநாஸிரன் ودليلا وعينا حتى تسكنه أرزقا طوعا وتمتعه فيها طويلا. اللهم صل على محمد وعلى محمد وأجل فرجهم فرجنا به وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد وقوله الحق. بسم الله الرحمن الرحيم. يوم لا ينفع مال ولا بنون إلا من أتى الله بقلب سليم. اللهم صل على محمد وآل محمد وأجل فرجهم فرجنا بهم. أربعين سوگوار السلام عليكم ورحمة الله وبركاته. تمام تر وخاણ તારીફ હમદ સતાઈશ અને શુક્ર પરવરદિગારે આલમ માટે સજાવાર છે જે કાયનાતનો ખાલિક છે, કાયનાતનો માલિક છે. જમીનો આસમાન જેને ખલક કર્યા, આપણને અણગણિત નહેમતોથી નવાઝ્યા. આપણે કેની નહેમત હતી કે આપણે આ અશરામાં કલબે સલીમ વિશે ઇલ્મ હાસિલ કરી રહ્યા છે. હિદાયત આપણને મળી રહી છે. પડદે ગેબમાંથી જમાનાના ઇમામ આપણી મદદ કરી રહ્યા છે. આપણે ઇમામે જમાનાનું પણ શુક્ર અદા કરીએ જેને ખરેખર તૌફીક આપી કે આપણે અરબઈનના અશરામાં કલબે સલીમ વિશે ઇલ્મ હાસિલ કરી શક્યા. અઝાને ગિરામી ખરેખર સામઈનો ખોજા રેડિયો ના તમામ કાર્યકર્તાઓનો હું તહે દિલથી શુક્ર અદા કરું છું, શુક્રિયા કહું છું એ લોકોને કે જે લોકોએ મને તક આપી કે હું અરબઈનના આ અશરામાં કલબે સલીમ અને આ ખરેખર પાક કલ્પ વિશે હું ગુફ્તગુ કરી શકી. હું જે છે એ ખરેખર શુક્રગુઝાર છું એ બધા લોકોની કે જે આ નેકીમાં મારી સાથે છે. આપણે દુઆ કરીએ અલ્લાહ પાસે કે જે આપણે ઇલ્મ હાસિલ કર્યું છે ખુદા આપણા એને પર અમલ કરવાની તૌફીક આપે અને મઝીદ ઇલ્મમાં વધારો કરે અને આપણી આ નેકીને કાબિલે કબૂલ કરે. અઝાને ગિરામી ખુદાવંદે આલમ સુરે શૌરા આયત નંબર 88-89માં ઇરશાદ ફરમાવે છે કે તે કયામતના દિવસે ન માલ નફો પહોંચાડશે ન ઓલાદ, સિવાય કે લોકો કલબે સલીમ પાક દિલ લઈ અલ્લાહની હુઝૂરમાં હાજર થશે. પાક દિલ એ છે અઝાને ગ્રામી જે શિર્ક કુફર ગુનાહોથી પાક હોય અને જેના કારણે ઇન્સાનને નજાત મળે. અને આ કલબે સલીમ વિશે આપણે જે છે ગુફ્તગુમાં અલગ અલગ દુર્ગુણો વિશે સાંભળ્યું કે કયા દુર્ગુણો છે જેને દૂર કરવા જોઈએ અને કઈ નેકીઓ છે જેમાં વધારો કરવો જોઈએ કે જે કલબને નુરાની કરે છે, કલબને જે છે એ રોશન કરે છે. આ કલબને કલબે સલીમ બનાવવા માટે, દિલને પાક કરવા માટે કિતાબોનું વાંચન કરવું ખૂબ જરૂરી છે અને સાથે સાથે ઉલમાઓ જે ખરેખર સારી કિતાબ થકી આપણું માર્ગદર્શન કરે છે તેમાંથી આપણે માર્ગદર્શન લેવું જોઈએ. ઉલમાએ જે હિદાયત કરી છે તેના પર અમલ કરવું જોઈએ. એટલે જ આપણે કિતાબ પોતાનું જે છે એ જે કિતાબ જે ઉલમાએ પોતાની લખી છે એમાંથી આપણે નફ્સની મારેફત ભાગ બે જે આયતુલ્લા સૈયદ હસન અબ્તઈ લખી છે એ આલમે દીનથી આપણે ફાયદો હાસિલ કરી રહ્યા છીએ કે આખર એ નફ્સ વિશે કલ્બ વિશે દિલ વિશે શું ફરમાવે છે. જ્યાં એમણે અલગ અલગ દુર્ગુણો વિશે ચર્ચા કરી છે ત્યાં એક ચેપ્ટર એ પણ છે કે પોતાના નફ્સના વિરુદ્ધ જેહાદ. એમણે એ સમજાવ્યું છે કે જે આપણે નફ્સના ખિલાફ ગુનાહોને મૂકીને જે જેહાદ કરીએ છીએ એ જેહાદે અકબર છે જેને આપણે સમજવાની જરૂર છે. લેખક ફરમાવે છે કે એક દિવસની વાત છે, મેં બજારમાં એક બાપ અને દીકરાને જોયા. બાપ ખૂબ જ પ્યાર મોહબ્બતથી દીકરાને કંઈક કહી રહ્યો છે, પરંતુ દીકરો મોઢું બગાડીને બાપને બેઅદબીથી જવાબ આપી રહ્યો છે. દાખલા તરીકે જ્યારે બાપે પૂછ્યું કે બેટા ફલાણું કામ તે કેમ કર્યું, તો ખૂબ જ આવેશમાં આવીને બોલ્યો, બસ મારું દિલ ચાહતું હતું. અને જ્યારે બાપે કહ્યું કે જુઓ બેટા ફલાણું કામ આ રીતે કરો, તારું ભલું આમાં જ છે, તો પણ ખૂબ જ બેદરકારીથી બોલ્યો, હું એમ નહીં કરું, મારું દિલ નથી ચાહતું. તેમના દરમિયાન આ રીતે સવાલ જવાબ ચાલતા રહ્યા. મને તો આ જોઈને ઘણું દુઃખ થયું. હું તે દિવસમાં જે દિવસોમાં હું જવાન હતો, મેં તો પાકો ઈરાદો કરી લીધો કે કોઈને આ રીતે જવાબ ન આપું. હું આ વિચારમાં ને વિચારમાં સૂઈ ગયો તો રાત્રે મેં સ્વપ્નમાં જોયું કે એક બુઝુર્ગ મને કહી રહ્યા છે કે આ બેઅદબ નવજવાનના અમલમાં બે ખરાબીઓ હતી. આ નવજવાનના દિલમાં જે આવે તેણે તેના પર અમલ ન કરવું જોઈએ, એટલા માટે કે તેની અકલ એટલી પરિપક્વ નથી થઈ કે પોતાના નફા નુકસાનને સમજી શકે. અને ઇન્સાનનું નફ્સ આરામ પસંદ છે એટલે મોટાભાગે નુકસાનકારક કામો તરફ જાય છે. બીજું, પોતાનાથી મોટા સાથે આ રીતે અસભ્ય વાત કરવી, પોતાના મતને એક બુઝુર્ગ અને અનુભવી માણસ અને તે પણ પોતાના બાપના મત પર પ્રાથમિકતા આપવી, એ તો ઘણું જ ખરાબ છે. એટલા માટે આ નવજવાનની વર્તણૂક નફરત પેદા કરનાર જ હતી. આ જ રીતે માની લ્યો કે ઇન્સાનના નફ્સના મુકાબલામાં ખુદ અલ્લાહનો હુકમ હોય છે, તો બેશક આ હુકમમાં બંદાઓ માટે ભલાઈ અને ભલાઈ જ છે. મોહબ્બતનો તકાસો તો એ છે કે થોડો પણ અમલ પોતાની મરજી મુજબ ન કરવો જોઈએ, કેમ કે અલ્લાહની બુઝુર્ગી અને બંદાના મુકાબલામાં અમર્યાદિત આ તો લામહદૂદ છે, તેનું સન્માન પણ અમર્યાદિત હોવું જ જોઈએ. અઝીઝાની ગિરામી આ બધી વાતો સ્વપ્નમાં મને તે બુઝુર્ગે કહી. ત્યારબાદ મેં પોતાને એક વિશાળ બાગમાં જોયો જેના ઝાડો ફળોથી ભરેલા હતા. પ્રકાર પ્રકારના ફળો છે અને મને તો ભૂખ લાગી હતી, હું તો ફળો ખાવા લાગ્યો. એટલા સ્વાદિષ્ટ ફળો કે મેં દુનિયામાં ક્યારેય ખાધા જ ન હતા. આ સામે મને રસૂલે અકરમ સલ્લાહ અલ્લાહ સલમની તે હદીસ યાદ આવી ગઈ જેમાં આપે ફરમાવ્યું, ખુશનસીબ છે એ વ્યક્તિ જે દુનિયાની હાજર નહેમતોને જન્નતની ઉધાર નહેમતો માટે છોડી દે. હું સમજી ગયો કે આ બાગ જન્નતનું છે અને ફળોની નહેમત મને એટલા માટે આપવામાં આવી છે કે મેં દુનિયામાં પોતાની નફ્સની ઈચ્છા ઉપર કાબૂ પામવા માટે અમુક વસ્તુઓથી પરહેજ કરી હતી. ભાઈ, સાચે જ હું કઈ રીતે બતાવું કે તે ફળો કેટલા સ્વાદિષ્ટ અને મજેદાર હતા. સૌથી વધુ ખુશી તો મને એ વાતની હતી કે હું તો સમજી જ ગયો હતો કે અલ્લાહ તાલા મારાથી રાજી છે. આ અહેસાસના કારણે મારી રૂપમાં અજીબ ખુશી ઉત્પન્ન થઈ હતી. હું અમુક ક્ષણો માટે સ્વપ્નમાં પોતાને એટલું શક્તિશાળી જોઈ રહ્યો હતો કે બયાન ન કરી શકું, કેમ કે મેં પોતાના પરવરદિગાર પર ભરોસો કર્યો હતો. અલ્લાહની આવાજ ગુંજી રહી હતી, મારી ઇજ્જત અને જલાલની કસમ, મારી મોટાઈ બુઝુર્ગી અને મર્તબાની કસમ, જે કોઈ મારા હુકમને પોતાની નફ્સની ઈચ્છાઓ પર અગ્રિમતા આપશે હું તેની આખરતને સુધારણામાં મદદરૂપ થઈશ. દુનિયાની મોહબ્બત તેના દિલમાંથી કાઢી નાખીશ અને હું પોતે તેની મુશ્કેલીઓની જવાબદારી લઈ લઈશ. આસમાન અને જમીન તેની રોજીની બાયધરી લે છે અને દુનિયા તેની તરફ દોડી આવે છે, જ્યારે કે તે દુનિયાથી બેપરવાહ છે. હવે એવું થયું કે આ સમયે મારી આંખ ખુલી ગઈ. અને તે અવાજ એક મુદત સુધીમાં રેડુને તાજગી આપતી રહી. તેમણે ફરમાયું, એક દિવસની વાત છે, એક જવાન છોકરો મારી પાસે આવ્યો, મારી સાથે પોતાની મહોબ્બત અને દોસ્તી જાહેર કરવા લાગ્યો. હકીકતમાં તે ઈચ્છતો હતો કે હું તેને પોતાનો વિદ્યાર્થી બનાવી નાખું અને તેની રૂહની તરબિયત કરું. મને કહેવા લાગ્યો, મને સમજ નથી પડતી કે તમે કેમ મારા તરફ ધ્યાન નથી આપતા, મને કેમ કોઈ એવો અમલ નથી બતાવતા કે હું મારા નફ્સના ઉપદ્રવથી છુટકારો પામ. મને કોઈ ઝિક્ર અથવા કોઈ નાની દુઆ તો બતાવો કે જેનાથી મારું નફ્સ હિદાયત પામે અને હું ગુનાહથી મારું રક્ષણ કરી શકું. મેં તેને કહ્યું, ભાઈ, તું હજુ તારા નફ્સને નથી ઓળખતો અને ન તને ખબર છે કે તારા નફ્સની તાકાત કેટલી છે. તો પછી કઈ રીતે તું તેનો મુકાબલો કરીશ? જ્યાં સુધી દુશ્મનની તાકાતનો અંદાજો ન હોય તેની સાથે મુકાબલો કેવી રીતે કરી શકાય? ઇન્સાનનો નફ્સ ખૂબ જ શક્તિશાળી છે અને હંમેશા તેને બુરાઈ તરફ ખેંચે છે. ઇન્સાનનો નફ્સ ઝેરી નાગ જેવો છે, તેનાથી ગાફિલ ન સમજવું જોઈએ. નફ્સ એટલો શક્તિશાળી છે કે અંબિયા અલૈહિમુસલામ પાસે આટલી બધી રૂહાની તાકાત હોવા છતાં તેનાથી ડરતા હતા, હંમેશા અલ્લાહ પાસે આશ્રય માંગતા હતા. પૈગંબર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે એક લશ્કરને કાફિરો સાથે જંગ માટે મોકલ્યા. જ્યારે તેઓ કામયાબ થઈને પાછા ફર્યા તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાયું, માશાઅલ્લાહ, સ્વાગત છે તે કોમનું જેમણે નાનો જિહાદ પૂર્ણ કર્યો અને તેમના માટે મોટો જિહાદ હજી તો બાકી રહી ગયો છે. તેમનામાંથી એકે આશ્ચર્ય સાથે પૂછ્યું, એ અલ્લાહના રસૂલ, મોટો જિહાદ કયો છે? આપે ફરમાયું, નફ્સનો જિહાદ. અઝીઝાને ગિરામી, આપણે આ અક્ષર સાંભળતા હોય છે. રસૂલે ખુદા સ્વરાય સામે ફરમાયું કે જે શખ્સ પોતાની છાતીમાં છુપેલા નફસે અમારા વિરુદ્ધ જેહાદ કરે છે તો તે સૌથી શ્રેષ્ઠ જેહાદ છે. આથી જો તમે તમારા નફ્સની વિરુદ્ધ જેહાદ કરવા ઈચ્છો છો તો પોતાને સારી રીતે તૈયાર કરી લ્યો. ત્યાર પછી લેખકે તેને કહ્યું, જો મારો એક દોસ્ત હતો જે ભારત ગયો હતો અને તેને સાધુઓની મુખ્યાલયની પણ મુલાકાત લીધી હતી. તે વર્ણન કરે છે કે મેં સાધુઓના ધર્મગુરુને સવાલ કર્યો કે તમારા વિદ્યાર્થીઓ કેવી રીતે તપસ્યા શરૂ કરે છે અને સૌ પ્રથમ તમે શું હુકમ આપો છો? તેમણે કહ્યું, અમે એક મુદત સુધી તેની આઝમાઈશ કરીએ છીએ, તેની પ્રાકૃતિક અભિરુચિને પારખીએ છીએ, કઈ ચીજો તેને પસંદ છે અને કઈ ચીજો તેને પસંદ નથી. હવે આ બધું ખબર પડી ગયા પછી અમે કહીએ છીએ કે તેના વિરુદ્ધ અમલ કરે. દરેક વાતમાં પોતાની નફ્સની ઈચ્છાની વિરુદ્ધ કરવાનું હોય છે. દાખલા તરીકે, પહેલા વ્યક્તિને તમે જોઈ રહ્યા છો, તેણે એક શખ્સ તરફ અમને ઇશારો કર્યો જે દેગમાં ચમચો હલાવી રહ્યો હતો. આ વ્યક્તિ ઘણો સફાઈ પસંદ હતો, એટલે સુધી કે બીજાના થૂંકથી પણ તેને ઉલટી થઈ જતી હતી, ચમચી તો વગર ખાતો જ ન હતો. અમે તેને કહ્યું કે આ નાની દેગમાં ઇન્સાનની નજાસત નાખો, નીચે આગ સળગાવીને આખો દિવસ તેની ગંધ સૂંઘો. બીજો એક વ્યક્તિ અમારી પાસે આવ્યો જે ઘણો માલદાર હતો અને ઘમંડી હતો. અમારી પાસે ઘણા બધા પૈસા લઈને આવ્યો કે મારી તરબિયત કરો. મેં તેને કહ્યું, આ કામો પૈસાથી નથી થતા. જો તું તારા નફ્સ પર કાબૂ પામવા ઈચ્છે છે તો પ્રથમ તારે એમ કરવું જોઈએ કે પોતાના નફ્સને ઝલીલ કરવું પડશે. જો સાચે જ તું તારા નફ્સને ગુલામ બનાવવા માંગે છે તો તારા કારખાનાના નજીક રોડના કિનારે બેસી જા અને ભીખ માંગ. 10 દિવસ સુધી સતત ભીખ માંગવાથી તારું ઘમંડ ચાલ્યું જશે, પછી તું તારા નફ્સના વિરુદ્ધ ચાલી શકીશ. મેં આ જવાન છોકરાને કહ્યું કે આ હિન્દુસ્તાની સાધુઓ પોતાની રૂહને મજબૂત કરવા માટે એવા કામો કરે છે કે જે શરીર રીતે હરામ છે. જો તમે ફક્ત હલાલ અને જાયઝ કામો દ્વારા પોતાના નફ્સ પર કાબૂ પામી લ્યો તો તમારી રૂહની તરબિયત તો થઈ શકે છે, કેમ કે ઇસ્લામમાં કોઈ પણ કામ તેની તાકાતથી વધીને નથી. જો કે ઇસ્લામમાં હકારાત્મક અને નકારાત્મક હુકમ હોય છે, એટલે કે વાજિબ અને મુસ્તહબને અંજામ આપવાનું હોય છે અને હરામ અને મકરૂહ છોડવાનું હુકમ હોય છે. તો ઇઝાને ગિરામી, જ્યારે આપણે આ સાંભળીએ તો આપણે ખ્યાલ આવે કે આપણે જો સાધુઓની વાત કરીએ તો એ લોકો પણ નફ્સની વિરુદ્ધ જ કામ કરે છે. બીજું એ કે ઇસ્લામી અહેકામ દ્વારા ઇન્સાનની રૂહની તરબિયત ઉચ્ચ દરજ્જાની થાય છે, કાયમી અને ફાયદામંદ રૂહાની તબદીલી થાય છે. ઇન્સાનને ઇમામે જમાનાથી નજદીક કરે છે, દુનિયા આખેરતમાં તે અહેલે બૈતથી નજદીક થાય છે. ઇન્સાનને સામેથી તમામ પડદાઓ રૂકાવટો હટી જાય છે, તે સીધા રસ્તા પર આવી જાય છે અને પોતાના મકસદ સુધી પહોંચી જાય છે. હવે આ જવાને પાકો ઈરાદો કરી લીધો હતો કે પૂરી મહેનત સાથે તે શું કરશે, જેહાદે અકબર શરૂ કરશે. તે કહેતો હતો કે જ્યારે મને શૈતાન અને નફસે અમારા કમઝોર કરવાની કોશિશ કરશે તો હું હિન્દુ સાધુઓની મુશ્કેલ તપસ્યાની જગ્યાએ આસાન ઇસ્લામી તરીકા પર અમલ કરીશ, જે ખૂબ જ ફાયદામંદ છે અને ઇન્સાનના નફ્સને પાક કરે છે. તો લેખક કહે છે કે મેં તેને કહ્યું કે જો તું ઈચ્છે છે કે તારા નફ્સ પર હંમેશા માટે પ્રભુત્વ પામી લે તો તેને હંમેશા દબાવી રાખ, નફ્સને ઉઠવાનું મોકો ન આપ, જેથી છેલ્લે સુધી કામયાબ રહે. કેમ કે રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાયું છે, ત્યાં સુધી કોઈ બંદો પાકો મોમેન નથી બની શકતો જ્યાં સુધી તે પોતાના નફ્સનો હિસાબ એવો સખ્ત ન કરે. જોયું કે વેપારમાં એક ભાગીદાર પોતાના ભાગીદાર સાથે અને શેઠ પોતાના ગુલામ સાથે કરે છે. અમીરુલ મોમિનીન અલૈહિસલામ ફરમાવે છે, પોતાના નફ્સની ઈચ્છાઓ સાથે દુશ્મનની જેમ લડાઈ કરો જેથી તેના માલિક બની જાઓ. અને તે એમ પણ ફરમાવે છે અઝાન ગ્રામી આ લેખક કે એક રાતના હું તહજ્જુદની નમાઝ પડી રહ્યો હતો, શાયદ નમાઝ વિતર પડી ચૂક્યો હતો અથવા પડવા માટે ઊભો થયો હતો, અને બહાર જોરદાર હવા ચાલવાની મને અવાજ આવી. ધીમે ધીમે હવાની ઝડપ વધતી ગઈ, એવું લાગતું હતું જાણે વાવાઝોડું ચાલી રહ્યું છે. હું ઊભો થયો, બારી પાસે ગયો તો મેં જોયું કે સાચે જ ખૂબ જ ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે, મોટા અને જૂના ઝાડોને ઉખાડી નાખ્યા. ત્યાર પછીની દાસ્તાન તો મને ખબર નથી કે હું સ્વપ્ન જોઈ રહ્યો હતો અથવા દુનિયાની એક હકીકત મારા પર જાહેર કરવામાં આવી હતી. પણ હવે મેં શું જોયું કે આ ઝડપી વાવાઝોડામાં ત્રણ વ્યક્તિઓ ઊભી છે, તેમાંથી એક ઘણો જ મજબૂત અને બળવાન હતો, બીજો વ્યક્તિ ન બહુ શક્તિશાળી ન બહુ કમઝોર, અને ત્રીજો એટલો બધો કમઝોર હતો કે વાવાઝોડું તેને દિવાલ સાથે ટકરાવવા માંગતું હતું, પરંતુ શક્તિશાળી માણસ તેને પકડી રાખ્યો હતો અને તેને બચાવી લીધો. આ સમય એક વ્યક્તિને મારા રૂમની બારી પાસે ઉભેલો જોયો, જે કહી રહ્યો હતો કે તકદીર કે કાજી કા યે ફતવા હૈ અજલ સે હૈ જુર્મ ઝઈફી ફી સઝા મરગે મફાઝાત, એટલે કે આ દુનિયામાં મજબૂત બનવાની જરૂર છે, નહીં તો કમઝોર માણસની મોત ક્યારે પણ આવી શકે છે. હવે તે શક્તિશાળી માણસ પોતે પણ હવાના તોફાનથી રક્ષિત હતો, તેણે કમઝોર વ્યક્તિને પણ બચાવ્યો, અને તે કમઝોર માણસ એટલો બદનસીબ હતો કે કોઈ બીજાની મદદની તો વાત જ ક્યાં છે, તે તો પોતાની પણ હિફાઝત નહોતો કરી શકતો, અને વચલો માણસ એટલી તાકાત જરૂર રાખતો હતો કે કોઈની મદદ ન કરી શક્યો, પણ કોઈનો મોહતાજ પણ નહોતો. ત્યાર પછી હું સામાન્ય સ્થિતિમાં આવી ગયો, મારા મુસલ્લા તરફ ગયો, પણ આ ઘટનાઓમાં હું એટલો મગ્ન થઈ ગયો હતો કે હું ભૂલી ગયો કે નમાઝ વિતર પડી છે કે નહીં. છેવટે મુસલ્લા પર બેસીને આ મુકાશિફાના પેશ આવેલા અલગ અલગ બાબતો પર હવે તો હું વિચાર વિમર્શ કરવા લાગ્યો. અચાનક મને યાદ આવ્યું કે અમુક વર્ષ પહેલાં મારા ત્રણ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે યુરોપ ગયા હતા. ત્રણેય એન્જિનિયર હતા. એક વર્ષની મુદતમાં ત્રણેય એક જ વિષય પર અલગ અલગ પત્ર લખ્યા હતા. ત્રણેય મને વિનંતી કરી હતી કે યુરોપના રોકાણ દરમિયાન ત્યાંના લોકોની મુલાકાત અને ખાસ કરીને ધાર્મિક લોકોની મુલાકાત વિશે અમને માર્ગદર્શન આપશો. મેં ત્રણેયને અલગ અલગ જવાબ લખ્યા હતા. મારી જાણ મુજબ પહેલી વ્યક્તિ રૂહાનિયતમાં ઘણો પરિપક્વ હતો અને બીજાઓ પર પોતાની અસર નાખી શકે અને હિદાયત કરી શકે એમ હતો. મેં તેને આ રીતે લખ્યું, બિસ્મિહિત આલા માશાલા, તમારામાં એ લાયકાત છે કે અલગ અલગ અકીદાઓનું વાંચન અને ચર્ચા કર્યા પછી પોતાની મુકદ્દસ દીને ઇસ્લામ પર બાકી રહો, જેથી તમે તેની સાથે ધાર્મિક વાતચીત કર્યા કરો અને લોકોને પણ દીને હક તરફ દાવત આપો. આ તમારી મોટી જવાબદારી છે, કેમ કે તમે સૈર ઇલલ્લાહની મંઝિલ કામયાબી સાથે પસાર કરી ચૂક્યા છો. સૈર મિનલ હક કે ઇલલ હક, અલ્લાહથી મખલૂક તરફ ની મંઝિલ શરૂ કરો. તેના પ્રોત્સાહન માટે મેં પત્રમાં તે આયતો અને રિવાયતો પણ લખી, જેમાં લોકો સાથે હળીમળીને રહેવા સાથે ઇસ્લામના પ્રચારની દાવત આપે છે. આ વાતો જે છે અઝીઝાને ગ્રામી ખરેખર સમજવા જેવી છે કે ખરેખર આપણી પણ અઝીઝાને ગ્રામી નફ્સથી જેહાદ કરવાની કોશિશ તો હોવી જ જોઈએ. હવે કહે છે કે લેખક કહે છે કે તેણે મારા માર્ગદર્શન મુજબ અમલ કર્યા અને સેંકડો ઇન્સાનોને મઝહબી હકની હેદાયત થઈ. હવે કહે છે, મારો બીજા વિદ્યાર્થી વિશે મને ખબર હતી કે તે બીજાઓને હિદાયત કરવાનો લાયક તો નથી, પરંતુ એટલો પાકો જરૂર છે કે ત્યાંના મહોલ્લામાં ભટકી નહીં જાય અને ત્યાંનો જે માહોલ છે એ માહોલમાં એ ભટકશે નહીં, પણ પોતાનું રક્ષણ તો કરી જ લેશે. મેં તેને આ રીતે જવાબ આપ્યો, બિસ્મિહિતા અલ્લાહ, તારે બીજાઓના મઝહબ મિલ્લતથી કોઈ વાસ્તુ ન હોવા જોઈએ, અને કોઈની સાથે ચર્ચા વિચારણા જે છે એ તો કરવી જ જોઈએ, બલકે તારી જવાબદારી ફક્ત એ છે કે પોતાના દીન અને દીનદારીનું તું ખ્યાલ રાખ. દીનદારીની તું તારે ખ્યાલ રાખ અને પોતાના રૂહાનિયતને જે સ્થિતિમાં છે તેને કાયમ રાખજે. કમીઓને દૂર કરી કમાલ તરફ વધતો રહે. જોકે તું આટલા પરિપક્વ છે કે તેઓ તને ગુમરાહ નહીં કરી શકે, પરંતુ તારામાં તેમને પોતાની તરફ લાવવાની લાયકાત તો નથી. જેથી પોતાના કામથી કામ રાખો. મેં તેને આ આયતો અને રિવાયતો લખીને મોકલી, જેમાં કાફિરો અને મુશ્રકીન સાથે ચર્ચા કરવાનું મના કરવામાં આવ્યું છે. અલ્લાહનો શુક્ર છે કે તેણે મારા માર્ગદર્શન મુજબ અમલ કર્યા અને તે એ માહોલથી સુરક્ષિત રહી ગયો. હવે ત્રીજો વ્યક્તિ જે હતો, જે વિદ્યાર્થી, એ બિલકુલ કમજોર ઈમાનનો હતો. તેની સ્થિતિ તો બિલકુલ જ એવી હતી કે અમીરુલ મોમિનીન એ નહજુલ બલાગામાં જેવી ફરમાવી છે કે અમુક લોકો બિલકુલ પાણીની ફીણની જેમ હોય છે, જ્યાં પાણી જાય તે પણ ત્યાં ચાલ્યા જાય. આવા લોકો નાના કીડા મકોડાની જેમ હોય છે, જેમને હવા આમ તેમ ફેરવી નાખે છે. તેમના પગ જાણે એક છાલ પર હોય, જરાક હલન ચલનથી જમીન પર લપસી જાય. દરરોજ એક નવા લીડરની પરચમ નીચે હોય, દરરોજ એક નવો ધર્મ અપનાવી લે. તેમનું આવું જીવન હકીકતમાં રૂહાની કમજોરીના કારણે હોય, અને પોતાની વાત માટે દલીલ પેશ કરે છે કે આપણે દુનિયામાં બધા સાથે એવી જ રીતે રહેવું જોઈએ કે આપણા મૃત્યુ પછી મુસલમાન આપી ઝમઝમથી ગુસ્લ આપે ને હિન્દુ મુશ્કમાં અંબરથી સળગાવે. છેવટે મેં મારા વિદ્યાર્થીને આવો પત્ર લખ્યો કે બિસ્મિહિત આલા, જ્યાં સુધી તું તારા નફ્સ પર કાબૂ નથી પામી શકતો અને રૂહાનિયત મજબૂત નથી થતી, તમે યુરોપના સમાજમાં આઝાદ ન ફરો. જ્યાં સુધી તમારી સેર એલલ હક, એટલે કે અલ્લાહ તરફનું સફર સંપૂર્ણ નથી થતું, તમારે આ સમાજથી અલગ થલગ રહેવું યોગ્ય છે. આ વાત મારા મગજમાં મૌલાએ કાયનાતની એક રિવાયતથી આવી કે જેમાં આપે ફરમાયું છે કે એ લોકો, તે શખ્સ ખુશનસીબ છે જે લોકોને તકલીફ આપવાની જગ્યાએ ઘરમાં બેસી રહે, જે કાંઈ તેની પાસે છે તેના પર સંતોષ માને, પોતાના ગુનાહો પર રડે, માફી માટે પોતાના નફ્સ પર દબાવ નાખે, તે પોતે તકલીફમાં રહે પરંતુ લોકો તેનાથી રાહતમાં રહે. હવે આ રિવાયતમાં વર્ણન છે કે હઝરત ઈસા અલૈહિ સલામે ફરમાયું કે જે એ વ્યક્તિ પણ ખુશકિસ્મત છે અને ખુશનસીબ છે કે જે ચૂપ રહીને આખેરતની ફિક્ર કરે, ભૂતપાટ લેવા માટે જોવે, પોતાના હાથ અને જબાનના ઉપદ્રવથી લોકોને બચાવવા માટે પોતાના ઘરમાં રહે, પોતાના ગુનાહો પર આંસુ વહાવે. એક હદીસમાં ઇમામ અલી અલૈહિ સલામ ફરમાવે છે, એવું યુગ આવશે કે સલામતી અને સુરક્ષાના 10 ભાગ કરવામાં આવે તો 9 ભાગ એકાંતવાસમાં હશે, 10મો ભાગ ચૂપ રહેવામાં હશે. આ બધી રિવાયતો આયતો લખીને મોકલી, જેમાં પોતાના દીન અને ઈમાનના રક્ષણ માટે સમાજથી અલગ રહેવા પર જોર આપવામાં આવ્યું હતું. અલ્હમ્દુલિલ્લાહ, તેણે આ પ્રોગ્રામ પર અમલ કર્યો, ગુમરાહીથી સુરક્ષિત રહ્યું. હવે 2 મહત્ત્વની વાતો બયાન કરવી તો જરૂરી જ છે. પહેલું તો ઇન્સાનનું એકાંતવાસમાં રહેવામાં 2 કારણ હોઈ શકે. ઇન્સાનની રૂહાનિયતમાં પરિપક્વ ન હોય અને પોતાની રૂહાની બીમારીઓથી બચવા માટે લોકોથી તે અલગ રહે છે. ઇન્સાન જે છે એ રૂહાનિયતમાં કમજોર છે, તે પોતાને રૂહાનિયતમાં મજબૂત બનાવવા ઈચ્છે છે, જેના માટે રિયાસતની જરૂર છે. લોકો સાથે હળીમળીને રહેવાથી તેનો મકસદ પ્રાપ્ત નહીં થાય. પોતાની કમજોર દૂર કરવા માટે લોકોથી અલગ રહે. અને પછી ઉસ્તાદ પોતાના વિદ્યાર્થી પર સખ્ત દેખરેખ રાખે, કોઈ વિરોધી વિચારવાળી વ્યક્તિ સાથે મળવા ન દે, અને અલ્લાહ તરફ ચાલવાથી દૂરી જે છે દૂર કરી દે. લોકોથી અલગ રહેવાના કારણે ધીરે ધીરે તેનામાં પરવરદિગાર આલમનો ઇશ્ક પેદા થઈ જશે. અઝાન ગ્રામી લેખકે હજી ઘણી બધી સરસ વાતો લખી છે. જો આપણે કિતાબનું વાંચન કરીએ, નફ્સની મારિફતનો બીજો ભાગ, તો આપણને ખ્યાલ આવશે કે ખરેખર નફ્સની વિરુદ્ધ જે છે ઇન્સાન જે જાય છે એની જ કામયાબી છે. એના માટે એને કિતાબોનો, ઉસ્તાદોનો સહારો લેવો પડશે, ઇલ્મ હાસિલ કરવો પડશે. આપણે દુઆ કરીએ, એક બસ પરવરદિગાર આપણે કલ્બે સલીમ રાખવાની અને ખરેખર એમાં પાક દિલ અપનાવવાની, ખરેખર પાક દિલ કરવાની તૌફીક અતા ફરમાવે. અરબઈનના સોગવારો ચહલુમનો દિવસ આવી પહોંચ્યો છે. આપણે યાદ કરીએ અઝાન ગિરામી એ મસાહેબને કે જે આપણી શહેજાદીઓ પર ગુસર્યા, ہاں عزاداران مظلوم کربرا، جناب زینب سلام اللہ، شام پوتانا بھائی صفے ماتم بچھاوی مجلس منعقد کرے چھے، અરે યઝીદે જ્યારે લૂંટાયેલું તબરુકાત મોકલાવ્યું અઝાદારાને મસલુમે કરબલા, એક વખત એ બળેલો ઝૂલો આવે છે, અરે હાય ઉમેર બાબ ઉઠે છે ઝૂલાને લઈ લે છે, અલ્લાહ અકબર, એક એક કરીને સર આવવા માંડ્યા. જ્યારે જનાબે કાસિમનું માથું આવ્યું છે આ સર ઉમે ફરવાએ લઈ લીધું, હાય અલી અકબરનું માથું આવ્યું ઉમે લૈલા ઊભા થઈ ગયા, એક નાન એવું માથું જે અલી અસગરનું હતું એ ઉમે રબાબે લઈ લીધું, અમુક બે માથાઓ હતા તો આ શામની ઓળતો કહેવા લાગ્યા કે શું આ બંને માથા જે છે એનું લેવાવાળું કોઈ નથી, શું આમને કોઈ વાલીઓ વારસ નથી. એક વખત જનાબે ફિઝાએ જોયું, કહેવા માંડ્યા કે એવું ન કહો, આની માં જિંદા છે પણ એમની માં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પર સદકો કરી ચૂકી છે અને ભાઈના સરનો ઇંતજાર કરી રહી છે. જનાબે ફિઝાએ નાના નાના સર લઈ લીધા અઝાદારાને મઝલુમે કરબલા, હવે કયું સર આવ્યું, અરે હા ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું સર આવ્યું. સૈદાની ઉઠી ગઈ, અસલામો અલે કયા બાબદિલ્લા, માતમ શરૂ થઈ ગયું, વાહ હુસૈના વાહ હુસૈના. જનાબે ઝૈનબે મજમાને ચીરી ભાઈનું માથું લીધું, માતમ કરીને કહેવા લાગી, હે ભૈયા અઝીઝાને ગ્રામી, એ જ વખતે અરે જ્યારે અમારીઓ તૈયાર થઈ ગઈ અમારીઓને જોઈ, અરે હા જનાબે ઝૈનબ કહે છે હું ભાઈનું ચહેલું મનાવવા જઈ રહી છું, તો યઝીદને કહું કે રંગીન પડદા હટાવી નાખે, કાળા પડદા લગાડવામાં આવે. હા અઝાદારાને મઝલુમે કરબલા, હવે જનાબે ઝૈનબ સલામુલ્લા અલૈહા પોતપોતાના વાલીઓ વારિસના માથા લીધા અને પછી આ લોકો ચહેલું મનાવવા માટે કરબલા એ મોહલ્લા પહોંચી રહ્યા છે. હા અઝીઝો, અરે સૈયદે સજ્જાદ જે છે, અરે એ બધા બધી જ જે બીબીઓ હતી બધાને બોલાવી રહ્યા છે, મહેમિલમાં બેસવાનું કહી રહ્યા છે. અરે અચાનક જોવે છે એક બીબી નથી દેખાતી, અરે આપ સમજી ગયા હશો અઝાદારો ઉમેરા બાબને ગોત્યા, તો ઉમેરા બાબ જે છે શામમાં એક નાની એવી દીકરી સકીનાની કબ્ર પર, અરે રડી રડીને અઝીઝો કહી રહ્યા હતા શામની ઔરતો, અરે આ બચ્ચાની માં હું છું, આ દીકરીની માં હું છું, એક અહેસાન કરજો કે આ દીકરી બહુ તરસી હતી, તમે આની કબર પર પાણી નાખજો, આ દીકરી અંધારાથી ખૂબ ગભરાતી હતી, તમે એક દીવો જરૂર સળગાવજો. અને પછી અઝીઝો કોઈ રીતે આવા તૈયાર ન હતા, કહેતા હતા કે હવે હું અરે પાછી જઈને શું કરું, અરે સકીના તો શામમાં રહી ગઈ. અરે જનાબે ઝૈનબ સલામુલ્લા સમજાવે છે અમારીમાં બેસાડે છે અને હાય ઉમેરા બાબ જે છે બેસી જાય છે, અરે સકીનાની લહદ માં એ કઈ રીતે છોડી એ તો માનું મન જાણે છે. અરે હા અઝીઝો અઝાદારાને મઝલુમે કરબલા, આ અમારીઓ ફરી ચાલી, હવે આ જ્યારે અમારીઓ ચાલવા માંડી તો થોડીક વાર પછી અરે જનાબે ઝૈનબ સલામુલ્લા બોલ્યા, બેટા આબિદ મને મારા ભાઈની લોહીની ખુશ્બુ આવી રહી છે, શું કરબલા આવી ગયું? કહે છે હા બસ કરબલા આ અનકરીબ આવી ગયું. બસ અઝીઝો જનાબે ઝૈનબે પોતાની જાતને અરે ઊંટની પીઠ પરથી પછાડી અને જેવી રીતે નાનું બાળક ઘૂંટણભેર ચાલે છે એવી રીતે ભાઈનું ચહેલું મનાવવા કરબલાએ મોલ્લા, અરે ભાઈની લહેદ પર આવી રહી છે. ત્યાં જનાબે જાબિર બિન અબ્દુલ્લા એ કરબલામાં પહોંચી ચૂક્યા છે, એ ઇમામની કબ્ર પર છે સૌથી પહેલાં જાહેર છે, મગર ઇમામ હુસૈનની અવાજ જનાબે જાબિર પર આવી, જાબિર હટી જાઓ, અરે મારી બહેન ચહેલું મનાવવા માટે કરબલા આવી રહી છે. જનાબે ઝૈનબ ઘૂંટણભેર ચાલતા ચાલતા ભાઈની લાશ પર આવી ગયા, બંને હાથ રાખી ફરિયાદ કરવા લાગ્યા, ભૈયા બહેન લૂંટાઈને આવી ગયા, ભૈયા તૂફાને શામના બાજારમાં જઈ બહેન આવી ગઈ. અરે હાય, ના મહેરમો ના મજમો, અગર અહીંયા ન હોત તો હું તમને નિશાન બતાવત, કેવી રીતે રસન બાંધી, કેવી રીતે અમે અહીં સુધી પહોંચ્યા છે. પર ભૈયા માફ કરજો, તમારી એક અમાનત કાયદખાનામાં છૂટી ગઈ. અઝીઝાને ગિરામી જનાબે સકીના માટે જનાબે ઝૈનબ યાદ કરીને માફી માંગી રહ્યા છે કે ભૈયા, અરે તમારી અમાનત કાયદખાનામાં રહી ગઈ. અઝાદારો, આ એવું ચહેલું છે કે અહેલે બેતમાં શોર અને ગિરિયાનું બરપા છે કે ઉમે લૈલા અલી અકબરના લાશા પર આવી, કાસિમના લાશા પર ઉમે ફરવા, સૈયદે સજ્જાદ અરે કિનારે ચાલીને એક લાશા પર ગયા, આ મૌલા અબ્બાસ લંબરદારનો લાશો હતો. અરે હાય સરો, અને લઈને લાશા પાસે, અરે બધા માતમ કરે છે, કોહરામ બરબા છે, યા અબ્બાસો યા હુસૈના. અલા લાનતુલ્લાહ અલલ કૌમ ઝાલિમીન. બિસ્મિલ્લાહિ રહમાન રહીમ. યા અલ્લાહ યા રહમાનો યા રહીમ, યા મુકલ્લિબ અલ કુલૂબ સબિત કલ્બે અલ્લા દીનેક. પરવરદિગાર ઇમામ ઝવાનના ઝહૂર તાજીલ ફરમા, ઇમામના ઝહૂરમાં સહેલો આસાની ફરમા, ઇમામની પહેલી આવાઝ પર લબ્બે કહેવાની તોફીક અતા ફરમા. સામીનના બધી હાજતોને પૂરી ફરમા, સામીનના બધા ગુનાહોને માફ ફરમા. પરવરદિગાર હર બીમારને શિફા આજલા કામેલા ઇનાયતા ફરમા, હર પરેશાન હાલની પરેશાનીને દૂર કરી દે. રબ્બના તકબ્બલ મિના ઇન્નક અંતસ સમીઉન અલીમ.